તારીખ 27/4/1993 શ્રી ચિદવિલાસ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 34.
જ્ઞાન જ્ઞાન પોતાને વેદે છે ત્યારે ભાવ ભાષણ થાય છે, કેમ કે સ્વસંમુક્તામાં ભાવ ભાષણ થાય છે. વેદવામાં જાણવું સમાવિષ્ટ છે, કેવું વેદન આવ્યું એ જ્ઞાન જાણેલીએ છે, પણ જાણવામાં વેદન નો સમાવેશ નથી. કેમ કે જાણવામાં તો અત્યાર સુધી જાણે જ કર્યું છે, કીધું વેદન આવ્યું જ નથી અને ભાવ ભાષણ થયું જ નથી. કારણ કે વેદવામાં એકલું જ્ઞાન છે અને જાણવામાં સ્વપર પ્રકાશક તત્વ બંને આવી જાય છે. અસ્તિત્વ નથી બીજાનું, માટે અસ્તિત્વ ગ્રહણ ત્યાં નથી. જ્ઞાન પરને વેદતું નથી ખરેખર, તો જાણે તો છે પણ વેદતું નથી. જ્ઞાન સ્વપર પ્રકાશક છે પણ સ્વપર વેદક નથી. એટલે જ્ઞાન પરને જાણે ખરું પણ પરને વેદી ન શકે. એટલે જ્યાં જ્ઞાન પરને જાણતું નથી એવી વાત આવે ત્યારે વેદતું નથી એ ભાવમાં, એ આશયમાં એ વાત ચાલે છે એમ સમજવું જોઈએ. જેમ કે જ્ઞાનમાં પરનું અસ્તિત્વ તો નથી, જ્ઞાનમાં પરનું અસ્તિત્વ તો નથી, તો વેદનમાં તો અસ્તિત્વ વેદાય છે. અસ્તિત્વનું ગ્રહણ વેદન વગર કેવી રીતે આવે? વેદન વગર અસ્તિત્વ ગ્રહણ ન થાય. અને ત્યાં પરનું અસ્તિત્વ ન હશે, પરનું વેદન કે પરનું અસ્તિત્વ ગ્રહણ થતું નથી. એટલે વેદનના આશયમાં એ વચન છે. એને સમજવામાં આવે તો ગડબડ ઊભી થઈ જાય, પાછી કલ્પના થાય, કાંઈક બીજી જ કલ્પના થાય કે ખરેખર જ્ઞાન પરને જાણતું નથી. જો ખરેખર જ્ઞાન પરને જાણતું નથી તો એ વાત જ પરને જાણવા પૂર્વકની છે. કેમ કે પરને જાણતું નથી એ વાત ક્યાંથી આવી જાણ્યા વગર?
જ્ઞાન પરને જાણતું નથી એમાં અસ્થિ કેવી રીતે?
જેમ કે હું એમ કહું કે ભાઈ હું બોલી શકતો નથી, એમ તમને કહું મને બોલતા આવડતું નથી, હું બોલી શકતો નથી, મારા મોઢામાં જીભ નથી, મારી જીભ કપાઈ ગઈ છે માટે હું બોલી શકતો નથી, પણ આટલું બધું મેં કેવી રીતે કહ્યું? મારી જીભ વગર કેવી રીતે કહ્યું કે હું બોલી શકતો નથી? તમને કેવી રીતે મેં બતાવ્યું કે હું બોલી શકતો નથી? એવું હું ક્યાંથી બોલ્યો કે મારી જીભ છે માટે હું બોલ્યો? નહીં તો એમ પણ મેં બોલી શકત કે હું બોલી શકતો નથી. આત્મસિદ્ધ થઈ ગયો. હું પરને જાણતો નથી તો પરની નાસ્તિરૂપ જ્ઞાન તો તમને થઈ ગયું. આ તો બહુ વિવાદાસ્પદ પ્રશ્ન થયેલો છે. તો પછી એક વખત એમ કે ચર્ચા ચાલી હતી, ચર્ચા ચાલી ના એમ લીધો કે ભાઈ આપણે એક શુદ્ધ ઉપયોગ વાળા જીવને પૂછીએ, તેને આત્માનો અનુભવ થયો હોય, નિર્વિકલ્પ અનુભવ થયો હોય, નિર્વિકલ્પ અનુભવમાં તો વિકલ્પ પણ નથી અને પર સંબંધીનું લક્ષ પણ નથી ને જાણવું પણ નથી. તો એ જીવ જયારે અનુભવની બહાર નીકળ્યો અને સ્વવિકલ્પ દશામાં આવ્યો પછી વાતચીત કરી શકે. નિર્વિકલ્પ દશામાં તો વાતચીતનો પ્રસંગ નથી, બરાબર? એ તો નિર્વિકલ્પ ધ્યાન સ્વરૂપ છે. તો જયારે એ જીવ નિર્વિકલ્પ દશા છોડીને પૂરી કરીને સ્વવિકલ્પ દશામાં આવ્યો ત્યારે આપણે એને પૂછવા માટે પૂછું કે ભાઈ તમને આત્માનો અનુભવ છે? તો કે હા, મને આત્માનો અનુભવ થયો. તો કે આત્માનો અનુભવ છે એમાં બીજા કોઈનો અનુભવ થયો તો? કે ના ના, એકલો આત્મા હતો મારા અનુભવમાં. તો કે તમારા અનુભવમાં એકલો આત્મા જ હતો? કે હા, એકલો આત્મા હતો, બીજું કોઈ નહીં. કે બીજું કોઈ નહીં તો બીજું કોઈ નહીં એવા બીજાના નાસ્તિત્વનું જ્ઞાન થયું કે ન થયું? જો નિર્વિકલ્પ અનુભવમાં પણ અન્યની નાસ્તિનું જ્ઞાન ગર્ભિત છે, સમાવિષ્ટ છે, તો સ્વવિકલ્પ દશામાં જાણતો નથી વાત ઉભી જ નથી રહેતી. પાટેપરને સર્વથા જાણતો નથી એ વાત સમજણ વગરની છે. એ વાત બિલકુલ સમજણ વગરની છે. સર્વથા જાણતો નથી એ વાત ચાલી શકે એવી છે. નિશ્ચય પરિણમન છે જ્ઞાન નહી. શું કાઢો ને ચિરવિલાસ કાઢો. ચિરવિલાસ છે આપણી પાસે નથી. હવે જ્ઞાન ગુણ નું પ્રકરણ લખ્યું દીપચંદજી સાહેબે નિર્વિકલ્પ છે તે સ્વગ્નિને જાણે છે. તે પરગ્નિઓને જાણવામાં જ્ઞાન નિશ્ચયથી જાણે તો જ્ઞાન જળ થાય, તદાત્મ વૃત્તિથી એક થઈ જાય. તદાત્મપણે તન્મય થઈને જાણે તો બે એક થઈ જાય. તેથી નિશ્ચયથી તો ન જાણે એવી રીતે, નિશ્ચયથી ન જાણે એટલે તદાત્મપણે ન જાણે, તન્મય થઈને ન જાણે, ઉપચારથી જાણે. શું ઉપચારથી જાણે તો સર્વજ્ઞતા કઈ રીતે બને? જો ઉપચાર માત્ર તો જૂઠો છે તો સર્વજ્ઞપણું પણ જૂઠું બને. તો સર્વજ્ઞપણું એ ઉપચરિત વિશેષણ ગણાય, ખરું વિશેષણ ન ગણાય, નિશ્ચય વિશેષણ ન ગણાય. આ તર્ક પોતે ઉઠાવીને જવાબ આપ્યો છે. જે દલીલ બીજા આપે એ પોતે પેલા ઉઠાવીને પ્રતિપાદન કર્યું છે. પરમ જાણવાનું તેનું સમાધાન કે જેમ અરીસામાં ઘડો વસ્ત્ર વગેરે પ્રતિબિંબિત થાય છે, દેખાય છે, ત્યાં જે દેખું તે તો ઉપચાર દર્શન નથી. દેખવું ઉપચાર દર્શન નથી. તેમ જ્ઞાન જ્ઞેયોને પ્રત્યક્ષ દેખે છે તે તો જૂઠું નથી. પરંતુ આટલું વિશેષ, એટલું વિશેષ છે કે ઉપયોગ જ્ઞાનમાં સ્વપર પ્રકાશક શક્તિ છે. વિશેષતા શું છે કે જ્ઞાનરૂપ ઉપયોગમાં સ્વપર પ્રકાશક શક્તિ છે. તે શક્તિ ઉપચારથી હોય કે નિશ્ચયથી હોય? શક્તિ તો જીવનું સ્વરૂપ છે, નિશ્ચય સ્વરૂપ છે જીવનું. સપર પ્રકાશક શક્તિ અમારી, મનસિદાસે ગાયું કે નહીં કે સપર પ્રકાશક શક્તિ અમારી. તો શક્તિ તો જીવનું નિશ્ચય સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ છે. એ તો શું એ કઈ ઉપચારથી હોય શકે?
તન્મય થઈને જાણે તો ઉપચાર
તો એ તન્મય થઈને નથી જાણતો, છતાં એમ કે હું એને જાણું છું તે ઉપચાર છે. ઉપયોગ જ્ઞાનમાં સ્વપર પ્રકાશક શક્તિ છે. તે પોતાના સ્વરૂપ પ્રકાશનમાં નિશ્ચળ વ્યાપક વડે લીન થયેલો અખંડ પ્રકાશ છે. પરનું પ્રકાશન તો છે પરંતુ વ્યાપક રૂપ એકતા નથી. પરનું પ્રકાશન છે પણ વ્યાપક રૂપ એકતા નથી. અર્થાત પરને જાણતા જ્ઞાન પર સાથે એકમેક થતું નથી. તેથી ઉપચાર સંજ્ઞા થઈ. તેથી ઉપચાર સંજ્ઞા થઈ. વસ્તુની શક્તિ ઉપચાર નથી. કેટલું ચોખ્ખું કહ્યું. વસ્તુની શક્તિ તે શક્તિ ઉપચાર એનો હોય, એ તો નિશ્ચય સ્વરૂપ છે.
પરને જાણે છે એ તો નિશ્ચય કથન થયું ને. પરને જાણે છે નિશ્ચય કથન થયું.
પરને જાણે છે એને વ્યવહાર કથન એટલા માટે કહ્યું કે એમાં પર છે એવો એક સંબંધ જોડ્યો જ્ઞાન ને. પર સાથે સ્વમાં પરની અપેક્ષા લીધી માટે, વ્યવહાર શા માટે કે સ્વમાં પરની અપેક્ષા લીધી માટે વ્યવહાર. કથન વ્યવહાર નો છે પણ જાણવાનો પર્યાય વ્યવહાર નથી. એ તો નિશ્ચય જાણવું છે એનું. એટલે જ્ઞાન છે એ નિશ્ચય છે અને એ સંબંધીનું કથન છે તો ઉપચરિત કથન, વ્યવહાર કથન છે. એટલે કથન અને જ્ઞાન બે જુદી જુદી વાત છે એમ કહેવું છે. એટલે એમાં શાસ્ત્ર ભાષામાં એવી પદ્ધતિ છે કે એકને વચન નહીં કહેવાય છે, કથન નહીં કહેવાય છે, જે પરિભાષા છે એને, અને જે જ્ઞાનનો પર્યાય છે એને જ્ઞાન નહીં કહેવાય છે. જ્ઞાન નહીં અને વચન નહીં, એમ નહીંના બે ભેદ છે, એક ચૈતન્ય છે ને એક જળ છે, બે ભેદે નહીં પ્રવર્તે છે, એક જ્ઞાન પણ અને એક વચન પણ. હજુ તમે નિયમ સાર વાંચો. શાસ્ત્ર ની અંદર તો કથન જ બધા અનેક નહીં ના કથનો છે, અને એ બધાને નહીં જ કહેવાય છે, તો એનું નામ કથન નહીં. અને જ્ઞાન નો પર્યાય તો એ જ્ઞાન નહીં, બરાબર. હવે એની અંદર તફાવત રહીએ છે એમ કેવું છે, આપણે શું વિચારવું છે કે એની અંદર તફાવત છે. નિયમસારની ગાથા 159. અહીં જ્ઞાનીને સ્વપર સ્વરૂપનું પ્રકાશકપણું કથનચિત કહ્યું છે. આ ગાથાનો વિષય છે શુદ્ધોપયોગ અધિકારની પહેલી ગાથા, ગાથા 159. પરાશ્રિતો વ્યવહાર એવું શાસ્ત્ર વચન છે, સિદ્ધાંત સૂત્ર છે. પરાશ્રિતો વ્યવહાર એટલે જ્ઞાન પર સ્વ પર ને જાણે છે, પ્રકાશે છે, એમ કથન પરાશ્રિત આવ્યું માટે એને વ્યવહાર કર્યો. શું કથન પરાશ્રિત આવ્યું માટે વ્યવહાર કર્યો, પણ પરિણમન તો સ્વાશ્રિત સ્વ પર પ્રકાશક છે. કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન તો સ્વાશ્રિત સ્વ પર પ્રકાશક છે, પર્યાય તો આત્મા કો, આત્મા કા સ્વપર પ્રકાશક, પણ આ પર્યાય તો આત્મા કા હૈ, ઉસકો બતાને કે લીએ પર કે અપેક્ષા લિયા ક્યો, ઇસલિયે વ્યવહાર. અચ્છા, એવું શાસ્ત્ર વચન હોવાથી હવે બહુ સરસ વાત આવી છે, વિચારવા જેવી વાત હવે આવે છે. વ્યવહાર નહીં તે ભગવાન પરમેશ્વર પરમ ભટ્ટારક દેવાદિદેવ અરિયંત પરમાત્મા કેવળ જ્ઞાન જેને પ્રગટ થયું છે તે શું, વ્યવહાર નહીં તે ભગવાન પરમેશ્વર પરમ ભટ્ટારક આત્મગુણોનો ઘાત કરનારા એવા ઘાતી કર્મોના નાશ વડે, ચારે ઘાતી કર્મોનો જ્ઞાનાવરણી આદિ પ્રાપ્ત સતળ વિપુળ વિમળ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન વડે ત્રિલોક વર્તી અને ત્રિકાળ વર્તી સચરાચર દ્રવ્યગુણ પર્યાયોને એક સમયે જાણે છે અને દેખે છે. શું કીધું કે કેવળી પરમાત્મા વ્યવહાર ને ત્રણ કાળ વર્તી પદાર્થોને જાણે છે, વ્યવહાર ને મારે તો વાંધો છે, આ વાત સામે મારે વાંધો છે કે કેવળ જ્ઞાની ને નહી નથી પછી વ્યવહાર ને જાણે છે કેવાય જ કેમ. શ્રુત જ્ઞાન સમાપ્ત થઈ ગયું, 12મા ગુણ સ્થાને શ્રુત જ્ઞાન સમાપ્ત થઈ ગયું એટલે નહી જ્ઞાન સમાપ્ત થઈ ગયું, કેમ કે નહી તો શ્રુત જ્ઞાન નો અવયવ છે. તો કેવળી પરમાત્મા કેવળ જ્ઞાન વડે લોકાલોકને વ્યવહારને જાણે છે એ વાત ક્યાંથી આવી? એમને નહીં નથી તો નહીં થી જાણવાની વાત ક્યાંથી આવી? આ તો એમ કીધું કે કેવળી પરમાત્મા વ્યવહારને જાણે છે. નિયમ સાર નું જે કથન છે એમાં તો કેવળી પરમાત્મા જાણે છે, વ્યવહાર નહીં. કેવળી પરમાત્માને નહીં હતા કદી, કોઈ દિવસ નથી છતાં કથન નો નહીં છે. એમ કથન નહીં અને જ્ઞાન નહીં વચ્ચેનું જો અંતર ન સમજવામાં આવે તો મોટા ગોટાળા ઉભા થાય. ત્યાં સોનગઢમાં મોક્ષમાં પ્રકાશક વાંચતી વખતે આ ચર્ચા બહુ કરે હતી. આપણે ચંદુભાઈ પૂછવા થતા કેમ કે કથન નહીં અને જ્ઞાન નહીં વચ્ચેનો તફાવત શું છે? લગભગ માણસો એમ સમજે છે કે જે જ્ઞાન નહીં વચન ગોચર કરવામાં આવે તેને કથન નહીં કહીએ. જ્ઞાન જે રીતે જાણે એ રીતે એનું કથન કરીએ તે તને કથન નહીં. નહીં સર્વથા એવું નથી. આ તો જ્ઞાનનો ન નહીં હોય તો વચનનો નહીં હોય છે. અને આ નિયમસારનો પુરાવો છે. આ નિયમસારના કથનનો પુરાવો છે. નિયમસારમાં કથન નહીં કયો છે પણ ત્યાં જ્ઞાન નહીં નથી કેવળી નહીં. કેવી રીતે હોય? માટે નહીં જ્ઞાન વગર અહીંયા વ્યવહાર નહીં પરિભાષા ચાલે છે. ત્યાં કેવળીને નિશ્ચય નહીં પણ નથી, કેવળીને વ્યવહાર નહીં પણ નથી, ને છતાં બંને નહીંથી કથન કર્યું છે. એ બધા કથન નહીં છે. વ્યવહાર નહીં ત્યાં જ્ઞાન નહીં છે જ નહીં. ત્યાં નિશ્ચય નહીં ત્યાં નથી ને ત્યાં વ્યવહાર નહીં નથી. પણ જ્યાં જ્યાં જે રીતે હોય ક્યાંક તો એવું હોય છે કે જ્ઞાન નહીં જ કથન ને કથન નહીં કહેવામાં આવે છે. પણ ક્યાંક એવું નથી પણ હોતું. ત્યાં 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 પાછું જુદું પાડતા સમજવું જોઈએ, નહીતર ગડબડ મોટી ઉભી થાય. શું વાંચવું છે તો અમારે આ ચાલે છે એ વાંચો એટલે અમારે વધારે સ્પષ્ટ થાય. હમણાં એ ચર્ચા છે સ્વાધ્યાયમાં ચાલે છે તો થોડું વધારે સ્પષ્ટ થશે. એટલે આ વાંચ્યું વેચ્યું એટલે પહેલી તો મેં તો કઈ બહુ વિચારીને બેઠેલો નહીં. એને કીધું આપણે શરૂ કર્યું આગળ પાછળ તો કઈ વિચારીને વાંચીને જવાનો પ્રશ્ન નહોતો. જેવું વાંચ્યું એટલે લાઈક થઈ. ચાલો કેવડીને નહીં કહે છે બીજ વખતે લાઈક થઈ. કેવડીને નહીં હોતા નથી ને આ કથન તો આમ આવ્યું તો કેવડીને નહીં હોતા નથી પેલા નક્કી કરેલું છે ને ભાઈ તમે સ્વાધ્યાયમાં? તો ના એ તો મેં વિચાર્યું નથી. એ તો બધા સ્વાધ્યાય કેવી રીતે ચાલે છે? કેવડીને નહીં વાળા સ્વાધ્યાય ચાલે છે. કેવડીને નહીં કેવી રીતે હોય? એ વાત તો એમાં તો બે મત નથી. કેવડીને નહીં ન હોય એમાં તો કોઈ ભૂલ કરે નહીં. કથન ચોખ્ખું છે કે કેવડી નહીં થી જાણે છે. અહીંયા તો આ કથન નહીં છે. જ્ઞાન નહીં કેવડીને હોય શકે નહીં. આટલું જુદું પાડવું જોઈએ. બહુ સ્પષ્ટ થઈ ગયા. આ તો સ્પષ્ટ જ નહોતું થયું. આ રીતે એવી રીતે આ સ્વાધ્યાય ચાલે છે. એટલે શાસ્ત્ર આગમ આગમ વચન છે તો પ્રવાગમ છે. નિયમ સારું ચોખ્ખું લીખું છે. કેવળી વ્યવહાર નથી જાણે ને કેવળી નિશ્ચય નથી આત્માને જાણે ને કેવળી વ્યવહાર નથી લોકાલોકને જાણે અને કેવળ જ્ઞાન સ્વપર પ્રકાશક છે એમ શું કર્યું છે? પાયામાં જ કેવળીને નહીં નથી અને શું કરવું? એ નિયમ સારમાં આવે છે પણ એનો અર્થ બીજો છે. લખાણ પ્રમાણે એનો અર્થ નથી. ઘણી વાર તો અર્થ સાચો હોય અને અયથાર્થ હોય છે. આ તો અર્થ જ ખોટો કરે છે. અહીં તો અર્થ જ ખોટો થાય પણ અર્થ સાચો કરે ને યથાર્થતા નો હોય એટલી બધી સૂક્ષ્મતા છે. આગમ અનુસાર અર્થ હોય અને છતાં ત્યાં જે કહેવાનો આશય છે એ જળવાતો ન હોય. દ્રવ શ્રુત જ્ઞાની ની વાણી, જ્ઞાની ની વાણી એટલે દ્રવ શ્રુત. અને દ્રવ શ્રુત ની કોઈ વિશિષ્ટતા છે. જ્ઞાનીની વાણીની અને અજ્ઞાનની વાણીનો જે તફાવત છે એને ડિસ્ટિંગ્વિશ ક્યાંથી કરવી, જુદી ક્યાંથી પાડવી? કે આશયે ભિન્નતા હોય છે. ઓગણસી પત્રમાં એ વિશે લખ્યું છે. સર્વ જીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવવો કઠણ છે, એ વાત યથાર્થ છે. બધા સામાન્ય મનુષ્યો દ્રવશ્રુત વાંચે, જ્ઞાનીની વાણી સાંભળે, એટલે એને બધું બરાબર અર્થઘટન આવડે, એટલે શબ્દાર્થ ભાવાર્થ નયાર્થ મતાર્થ આ બધા ફાચા હોય, અને છતાં યથાર્થતા ન હોય. શબ્દનો શબ્દાર્થ, એનો ભાવાર્થ, એનો નયાર્થ, એનો મતાર્થ આ બધા સાચા હોય, અને છતાં યથાર્થતા ન હોય, આવું બને છે. આટલો સૂક્ષ્મ વિષય છે. આમ કે છે એમ જ હું સમજો છો ને, તો કે તારી ભૂલ છે, હજી ભૂલ છે, એવી વાત છે, એ યથાર્થ છે. કેમ કે કાંઈક શુષ્ક જ્ઞાની શીખી લઈને જ્ઞાનીના જીવો ઉપદેશ કરે, શું શુષ્ક જ્ઞાની પણ સ્ટાઈલ પદ્ધતિ સેમ, ગીતો તો ગીતો બરાબર એની નકલ કરી શકે, ભાષામાં ચેષ્ટામાં બધી રીતે નકલ કરી શકે, શીખી લેવું શું, એવી જ રીતે કહે, એ જ શબ્દોથી પ્રતિપાદન કરે, એવો જ ભાવ જાણે પોતાને આવતો હોય, એવો એની ચેષ્ટા હોય, એ બધું શીખેલું હોય. એટલે તેમાં વચનનું સમતુલ્ય પણ જણા જોયાથી શુષ્ક જ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને, સામાન્ય મનુષ્ય તો જ્ઞાની માને માને, પણ મંદ દશાવાન મુમુક્ષુ જીવો પણ તેવા વચનથી ભ્રાંતિ પામે. સામાન્ય મનુષ્યને મંદ દશાવાન મુમુક્ષુ કીધા, મંદ દશાવાન નહીં મધ્યમ દશાવાન મુમુક્ષુ પણ અહીંયા ભૂલ કરે, એક ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુ એમ કહેશે. પણ ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુ પુરુષ જ્ઞાની શુષ્ક જ્ઞાનીની વાણી જ્ઞાનીની વાણી જેવી શબ્દથી જોઈને પ્રાય ભ્રાંતિ પામવા યોગ્ય નથી. ઉત્કૃષ્ટ દશામાં ભ્રાંતિ અને એ ભૂલે નહીં. કેમ કે શુષ્ક જ્ઞાનીની વાણીમાં અને જ્ઞાનીની વાણીની આશય તુલના હોતી નથી, આશય બરાબર નથી હોતો, આશય જળવાતો નથી. આખું જે દ્રવસૂત છે એ પ્રયોજનને સાધતી વાણી છે, અંદરમાં પ્રયોજનને સાધતા સાધતા એ વાણી નીકળેલી છે. એટલે પ્રયોજનને સાધવું તે અહીંયા આશય છે. શુષ્ક જ્ઞાની હોય એ વાણી કરે, પણ એ વખતે એને પ્રયોજન ન સધાતું હોય, અને જ્ઞાનીને પ્રયોજન સધાતા સધાતા એ વાત બીજી રીતે લઈ જાય કે આખા દ્રવસૂતને જ્ઞાનીઓએ કેન્દ્રિત ક્યાં કર્યું છે, સેન્ટ્રલાઇઝ ક્યાં કર્યું છે, કે કોઈ એક જગ્યાએ એ વિષયને કેન્દ્રિત કરે છે, જેટલો વિસ્તાર કરે છે, વાણીમાં તો વિસ્તાર આવે છે, એ બધા વિસ્તારને એ કોઈ એક જગ્યાએ કેન્દ્રિત કરે છે, અને એ કોઈ એક જગ્યાએ જયારે કેન્દ્રિત કરે છે વાતને કહેતા કહેતા, ત્યારે એના જ્ઞાનમાં કોઈ કેન્દ્ર બિંદુ છે, અહીંયા કેન્દ્રિત કરે છે, શું કેન્દ્ર બિંદુ છે, તે આશય છે, શું છે આ જે કેન્દ્ર બિંદુ છે એ જ્ઞાનીની વાણીનો આશય છે.
પ્રવચન કરતા આગળ બંધ કરતા પ્રવચન કરતા આખા બંધ કરે છે.
તો ભાઈ ઘણા એવી રીતે આંખો બંધ કરે છે આજકાલ, બંધ કરે છે એવું ના કામ આવે. એ આ હા 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 કરતા તો ઘણા આ હા કરે છે અત્યારે, શું એવું ના ચાલે. એ નેચરલ ફોર્મ હતું. કૃત્રિમતાથી પણ એવું કરી શકાય છે, એવું થઈ શકે છે કૃત્રિમતા. એટલે એટલું જો એમ જોવા જાય તો એમ ચાલે. જ્ઞાનમાં કેન્દ્ર બિંદુ હોય છે, એટલે ચારે બાજુથી વિષયને એક જગ્યાએ લઈ આવે છે. જેટલું જેટલું એ કહે છે એને એક જગ્યાએ લઈ આવે છે, જેટલું જેટલું કહે છે એને કેન્દ્ર સ્થાને લઈ આવે છે. એ જ્ઞાનીની વાણીમાં જ બને, કેમ કે એ પોતાના કેન્દ્ર સ્થાનમાં ઉભા રહીને સાધતા સાધતા એ વાતો કરે છે. પેલા તો વસ્તુ જ દેખાતી નથી, ક્યાં તે સાધે, કેન્દ્ર સ્થાન જ નથી એની પાસે તો, એના જ્ઞાનમાં તો કેન્દ્ર બિંદુ જ નથી. એટલે એનું લક્ષ્ય તો જેવું જ્ઞાનીએ કહ્યું એવું હું બરાબર કહું, જેવું એમણે કહ્યું મારી નકલમાં ફેર ન પડે, નકલમાં ફેર ન પડે એટલું જ જોયે છે. ભાઈ નકલમાં અસલ નહીં આવે, નકલ એ નકલ છે આખરમાં, અસલ એ અસલ છે આખરમાં. અનુભવ સ્વયં અતિન્દ્રિય છે, અનુભવ પોતે અતિન્દ્રિય છે, અને પોતે ઇન્દ્રિય જ્ઞાનમાં વિચારીને એ વાત કરે છે. અને ઇન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય જ્ઞાન બંને પ્રતિપક્ષ વાળા જ્ઞાન છે, એક પક્ષ વાળા જ્ઞાન નથી, વિરુદ્ધ સ્વભાવી જ્ઞાન છે. એટલી દિશા ઇન્દ્રિય બાજુ છે, એટલે પરસન્મુખ અતિન્દ્રિય જ્ઞાન તો અંતર્મુખ થયેલું છે. બે તો બે પ્રતિપક્ષમાં ઉભેલા છે, એકની દિશા આમ છે, એકની દિશા આમ છે. પ્રતિપક્ષ દિશાનો જ પ્રતિપક્ષ છે.
પ્રયોજન પ્રયોજન સાધતા સાધતા એ વાત કરે છે. પ્રયોજન એટલે કે આત્મહિત, આત્મહિત લેવું
વિધિ,
વિધિનો વિષય,
વિધિનો વિષય છે. આ જે કથન છે તે એક વિધાન છે. કથન શું છે?
વિધાન.
કથન પોતે એક વિધાન છે. વિધાન એનું એનું કથનને વિધાન એવી સંજ્ઞા કેમ મળી? વિધિને સ્થાપે છે માટે તેને વિધાન કહીએ. વિધિ, વિધાન, વિધેયક અને ત્રણ છે. નાતાગ્નિ જ્ઞાન જેવી વાત છે, એ પોતે વિધેયક છે. કહેનાર પોતે વિધેયક છે, ત્યાં એની પર્યાય વિધિ છે અને એનું કથન વિધાન છે, એમ છે. એવી રીતે છે, વિધેયક દ્વારા વિધિ રૂપ પરિણમીને કરાતા કથનને વિધાન કહીએ, કહેવાતા કથનને વિધાન કહીએ.
એટલા માટે ઓળખાણ પણ અહીંયાથી જ થાય છે. ઓળખાણ પણ અહીંયાથી જ થાય છે.
ઓળખાણ પણ અહીંયાથી જ થાય છે. ત્યાંથી સંમુખતા ક્યાંથી આવી ને? ત્યાંથી યથાર્થતા આવી. યથાર્થતા બહુ સૂક્ષ્મતા એ લઈએ કે પૂર્ણતાના લક્ષ્યથી જે કાંઈ ચડતી શ્રેણીના પરિણામ આવે છે એમાં પ્રાય અયથાર્થતા નથી. એ બહુ ગંભીર સૂત્ર છે. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત ગંભીરતા ગણી છે. યથાર્થતામાં આવવું હોય એને આ પાયો બાંધી મળીએ. વાસ્તવિક શરૂઆત શબ્દ, એ વાસ્તવિક શબ્દ ત્યાં યથાર્થતા સૂચક છે. કેમ કે વાસ્તવિકનો પ્રતિપક્ષ કલ્પના છે અથવા વિપર્યાસ છે અથવા અવાસ્તવિક પણ છે. એટલે પ્રતિપક્ષનો નિષેધ કરો તો વાસ્તવિક છે. ત્યાં કલ્પનાનો નિષેધ, વિપર્યાસનો નિષેધ અને અવાસ્તવિકતાનો નિષેધ, એ સૂત્રની બહુ મોટી વાત કરી છે. અથવા જે સૂત્ર છે એ ડિરાઈવ થયેલું છે, પ્રિન્સિપલ ઇઝ ડિરાઈવ બાય, એ ઘણા અનુભવના નિચોડ પછી ડિરાઈવ થયેલું છે. એની અંદર અનુભવનો નિચોડ મૂકેલો છે. પોતાની જયારે શરૂઆત થયેલી ગુરુદેવ ત્યારે એમનું મૂલ્યો વિચારીને નામ માગે છે કે મોક્ષની ભૂમિકામાં હું ક્યાંથી ઉપડ્યો, મારો ઉપાડનો પાયો શું છે, કે જે પાયા ઉપર આખું બધું ચણતર થયું, એ પાયો શું છે, એ પાયાને પોતે પોતાના અનુભવને સ્મરણમાં લઈને એ સૂત્ર રૂપાનું છે. કેટલી બધી ગમે પ્રયોગ નો પ્રારંભ છે ત્યાંથી. પ્રયોગમાં જેમને આવવું હોય એને અવલોકન શરૂ કરવું જોઈએ, નહીતર એનો પ્રયોગ શરૂ ન થાય. અને વિચારે વિચારીને ગમે એટલું વિચારે ક્યાં કલ્પના કરશે એને ખબર નહીં પડે. બહુ સંવાદ કરે છે,
કર્મ જ્ઞાન જાણતો નથી, તો એને જ્યારે આવા શબ્દ સામે આવે ત્યારે એમ નહીં જોયું કે કર્મ વેદતો નથી. જાણવાનો શબ્દ જે છે તે વેદવા માટે,
વેદવા માટેનો આશય ત્યાં છે, એમાં આવા જાણવાની વાત કહેવાય છે. એ આદિ નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્ક જ્ઞાનની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મોક્ષને થવા યોગ્ય છે. જ્ઞાની પુરુષને તો સહજ સ્વભાવે તેનું ઓળખાણ છે, જ્ઞાનીને તો સહજ સ્વભાવે ઓળખી શકે છે કે આ વાણી જ્ઞાનીની છે કે જ્ઞાનીની છે, એ તો સહેજ એ ઓળખી શકે છે, કેમ કે પોતે ભાન સહિત છે. અને ભાન સહિત પુરુષ વિના, જુઓ શું કહે છે ફરીથી ધ્યાનમાં લેતા, અને ભાન સહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં એમ સહેજે તે જાણે છે. અને ફરીને આશય લીધો, આ પ્રકારનો આશય ભાન વગર ઉપદેશી શકાય નહીં એમ તે ઉત્કૃષ્ટ મોક્ષોને જાણી જાણી શકે છે. ઇથી નીચેની કોટી વાળા જીવો, મધ્યમ કક્ષા ના મુમુક્ષુઓ કે મંદ દશાના જગન્ય કોટીના મુમુક્ષુઓ એ તફાવતને ન સમજી શકે કે સામાન્ય મનુષ્ય ન સમજી શકે, એ બનવા યોગ્ય છે. અને તેથી તેને અજ્ઞાનીમાં જ્ઞાનીપણાની ભ્રાંતિ થવા યોગ્ય છે એમ કહેવાય છે. આશય શબ્દનો 5 જગ્યાએ પ્રયોગ કર્યો છે આ પત્રની અંદર. પણ તે પ્રયોગે ચડેલો જીવ હોય અને સમ્યક સમ્મુખ થવાની યોગ્યતા મનુષ્યની સમીપ હોય તો પણ એને ઉત્કૃષ્ટ મોક્ષ માટે વાંધો નહીં. એમાં શું છે કે પ્રયોગ છે એ અનુભવ પદ્ધતિ છે, વિચાર પદ્ધતિના સ્ટેજથી કોઈ આગળ વધીને અનુભવ પદ્ધતિમાં પ્રવેશ કરે એને પ્રયોગ પદ્ધતિ આપે. અને અનુભવની વાણીમાં, અનુભવ પદ્ધતિમાં આવેલો જીવ અનુભવ વાણીને જુદી પાડવાની યોગ્યતા ધરાવે છે, ક્ષમતા ધરાવે છે, કેમ કે પોતે અનુભવ પદ્ધતિમાં પ્રવેશેલો છે. તો અનુભવ પદ્ધતિમાં જે જીવ આવે તે અનુભવ માણીને સમજવાને કાબિલ છે.
પ્રથમ પ્રકારના સંકેતને કહે છે કે પ્રથમ પ્રકારનો સંકેત હોય એને ઉત્કૃષ્ટ મોક્ષ કહેવાય.
હવે તો વિષય થોડો ખુલ્લો થયો છે ને, થોડું થોડું જુદા જુદા તરફેથી વાતને પહેલી તો કરવી જોઈએ.
પ્રથમ પ્રકારના સંગતમાં હવામાં પાણી ઉતરી જાય છે.
જે પ્રથમ સંકેતમાં આવશે એ તો બીજા સંકેતમાં આવવાનો છે, બીજા સંકેતમાં આવશે એ ત્રીજા સંકેતમાં આવવાનો છે. એક્ચ્યુઅલ તો તે 751માં પત્ર લખીને કૃપાળુ દેવે મુમુક્ષુને લાઈન પકડાવી દીધી છે. જો તમે ગહેરાઈથી આ વિષયનો વિચાર કરો તો મુમુક્ષુ તો પૂજા ભક્તિ શાસ્ત્ર સ્વાધ્યાય તત્વજ્ઞાનનો અભ્યાસ કરે એટલે બધા મુમુક્ષુની જમાતમાં ગણાય જાય છે, આ બધા મુમુક્ષુ કહેવાય. સમ્યક દર્શનની લાઈનનું અનુસંધાન ક્યાંથી, એ લાઈન ક્યાંથી જુદી પડે? આ તો બધા કરે છે, કે બધા પામતા નથી, કોક જ પામે છે. હજારો જણા તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે, હજારો પૂજા ભક્તિ કરે છે, અને હજારો મુમુક્ષુ મંડળોમાં રજીસ્ટર થઈ જાય છે. બધા પામતા નથી તો એનો અર્થ કે એક લાઈન ખૂબ જુદી પડે છે પામવા વાળાની, એ વાત તો નક્કી છે. અને એ લાઈન કઈ? કૃપાળુ દેવે 751માં પત્ર લખીને ઉપકાર કરીને, કૃપાળુ દેવે ઉપકાર કર્યો અને સ્વભાવભાઈ તો ઉપકાર કરાયો. પણ આપણે સ્વભાવભાઈની ચર્ચા કરતા હતા ને, હું તમને પૂછું છું હવે કે આત્મસિદ્ધિ વાંચનારાઓ એમાં ત્રણ સંકેત છે, ત્રણ પ્રકારના સંકેત પ્રતિપાદિત થયા છે, એ કોને એકને સૂજ્યું હોય તો બતાવો. ચાલો, આત્મસિદ્ધિ લાખો માણસો એ વાંચી છે અત્યાર સુધીમાં. આત્મસિદ્ધિ શાસ્ત્ર 1953 માં લખાણ, કૃષ્ણ વર્ષ એટલે 1953, અને આજે 2049 ચાલે છે, એટલે 96 વર્ષ તો પાકા થયા ને. 2053 માં 100 વર્ષ થશે, બરાબર? 4 ઓછા 9 એટલે 96 વર્ષ તો પાકા થયા ને. 96 વર્ષમાં લાખો માણસો એ વાંચી છે, કેમ કે 5 જનરેશન પીરિયડ, 4-5 પેઢી ચાલી ગઈ એની અંદર, લાખો માણસો અને વાંચનારા છે. એટલે ત્રણ સંકેત પ્રતિપાદિત કર્યા છે, એ સૌભાગભાઈ કાઢી શકે, બીજા કેમ નથી કાઢી શકતા? એની યોગ્યતાનો ડિસ્ટિંગ્વિશ થાય છે. અને બધા ખાન ખાના પંડિતો ત્રણ સંકેત છે એની અંદર નથી સમજાય, આજે નથી સમજાય.
ત્રણ સંકેત થોડું ત્રણ સંકેત
છે, તો પત્ર જ છે આ તો. 751 નો પત્ર જ છે,
પ્રથમ
દ્વિતીય પત્ર જ છે. એમણે પત્રનો પ્રશ્ન એવી રીતે પૂછ્યો છે કે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આપે ત્રણ પ્રકારના સંકેતનું પ્રતિપાદન કર્યું છે, તો મને જરા વધારે સ્પષ્ટીકરણ જોઈએ છે. પદ્યમાં લખ્યું છે, પણ મારે હવે ગદ્યમાં જોઈએ છે. એમ કરીને એને ખોલાવી છે વાત પોતે. પરમાર્થ સંકેત છે, ત્રીજું સંકેત છે એ પરમાર્થ અથવા નિશ્ચય સંકેત છે, એટલે એ ખરેખર સંકેત જ છે. જયારે પહેલા બે છે તો સંકેત ના કારણ છે, એ કારણ ના કાર્ય નો ઉપચાર કરીને સંકેત કીધા છે. કારણ એટલે એવા કારણ નથી કે સંકેત થાય તેને ન થાય, એવું નથી. થાય થાય ને થાય એની વાત છે, એની વાત છે,
એની વાત છે.
ત્યારે હવે મુમુક્ષુની ભૂમિકાની જયારે વાત છે, ત્યારે મુમુક્ષુને માટે તો જરાક એને માથામાં હથોડો વાગવો જોઈએ, માથા ઉપર હથોડો વાગવો જોઈએ એને, કે મુમુક્ષુની દશામાં સંકેત હોય કે જે નિશ્ચય સંકેત નું કારણ હોય તો એ કઈ ચીજ? જોવાની ખૂબી છે કે સ્વભાવભાઈ ના મુમુક્ષુની ભૂમિકામાં જ્ઞાન ની નિર્મળતા કેટલી છે. હજી બીજું સંકેત નહોતું થયું, પહેલો સંકેત હતો જ્ઞાનની નિર્મળતા કેટલી,
ક્યાં યોગ્યતા
તમારો સામે ચર્ચાનો પ્રશ્ન છે. યોગ્યતા સમજવી એ કઈ સહેલી વાત નથી, એ બહુ ઇન્ડિપેન્ડન્ટ ફેક્ટર છે. મોક્ષનો દશાનો બહુ સ્વતંત્ર બનતો છે.
સંકેત
એમને નહોતું, સંકેત એમને દેહ છોડ્યા પેલા 17 કે 18 ના દિવસે થયું છે. એવી વાત પુસ્તકમાં ક્યાંથી આવે? એ વાત પુસ્તકમાં ન આવે. એટલે અત્યારે તો ઇતિહાસ તો પુસ્તક ઉપરથી જ વાંચવાનું આવ્યો, એટલે બધાને કેમ ખબર પડે? તો એમાં થયું શું? અમારે એક વખત સ્વાધ્યાય કરતા કરતા અમે 680 નંબરનો એક પત્ર વાંચ્યો. 680 ની પણ ધ્યાન થયું છે. 30 સાલમાં 780 નંબરનો પત્ર વાંચ્યો. 780 નંબરનો પત્ર એમના દેહાંત થયા પછીનો પહેલો પત્ર છે, જે એમના પરિવાર ઉપર એમને લખ્યો છે. દિલાસા પત્ર આપણે લખે ને, માણસનું કોઈ સ્વર્ગવાસ થાય તો દિલાસાનો પત્ર લખે, એ એમ દિલાસાનો પત્ર લખ્યો છે. એ દિલાસાનો પત્ર વાંચતા હતા એમાં એમના એમના ગુણગાન એમને ગાયા છે, એમનામાં કેવા કેવા ગુણ હતા. એમાંથી શંકા પડી, સમ્યક દર્શન પામ્યા હોય એવી વાત આમાં કઈ સંકેત મળે છે? આમાં ચોખ્ખું તો કઈ નથી આવતું, એટલે કોઈ પણ ન કહી શકે કે સમ્યક દર્શન થયું છે. પણ સંકેત ત્યાંથી મળ્યો ચર્ચા કરતા કરતા, કે આ સંકેત છે. એ પછી અમે જયારે ચર્ચા કરતા હતા ત્યારે અમારા મુમુક્ષુભાઈ સાથે બેઠેલા, એને એમ કહ્યું કે સૌભાગભાઈએ કૃપાળુદેવને જે પત્રો લખ્યા હતા એ પત્રો અત્યારે ભવાનીની અંદર આ લોકોના પાસે છે, સંગ્રહાલયમાં. અમને એ વાત અમારા જાણવામાં નહોતી, એટલે અમે ગાડી લઈને ભવાની આવી ગયા. હવે વખતે વિચાર કર્યો કે આપણે ભવાની જવું છે, એટલે અમે તરત જ 2-3 દિવસમાં જ ભવાની આવી ગયા. અને ભવાણિયા જઈને એ પત્રો કઢાવ્યા, એ પત્રો અમે વાંચ્યા. એમાં એમને દેહાંત પહેલા 10-11 દિવસે જે પત્ર લખ્યો છે એમાં એમને લખ્યું છે કે આટલા આટલા દિવસ પહેલા આપની કૃપાથી મારો દેહને આત્મા બે ફાળ ત્રાકીને જુદો પડી ગયો હતો, અને હવે સહજ પણ એ દશા છે. મરણ પથારી બહુ અશક્તિ હતો, પણ એમને લખાવેલો છે દીકરાની જે સેવામાં એની પાસે લખાવેલું, ચંદલાલભાઈ સેવામાં હતા પત્ર લખાવેલો છે, અને એને ઉલ્લેખ કરેલો છે. એટલે એ સંકેત હતો એ બરાબર હતો એમ ખ્યાલ આવી. એ વાત તો એને વાંચ્યું એને જ ખબર પડે, એને કેમ ખબર પડે? એને સમ્યક દર્શન થઈ ગયા ને એનું કઈ વચન બહાર ન હોય તો ખબર કેવી રીતે પડે? તો બીજા માણસો તો એમ કે ભાઈ અમે તો એમને સમ્યક દ્રષ્ટિ તરીકે જોયેલા નથી, એમ જ કે બીજું શું
સ્વભાવિકમાં
એમ જ છે. તો સોગાનીજી માટે ગુરુદેવને જયારે એમના એમના વિષયક બે લીટી લખવાનું કહ્યું ત્યારે એમણે શું લખી આપ્યું છે કે ભાઈ શ્રી નિહાલચંદ સોગાની નો આત્મા સારા સંસ્કાર લઈને ગયો છે, ભાગવ લઈને ગયો છે નથી કહ્યું. તો એમના એમને એ સદૈવ નિત્ય માન્યતા ત્યાં સુધી અનુભવી પુરુષ છે એમ ગુરુદેવે નથી જાણ્યું, કહ્યું પણ નથી. માટે નહોતા પણ એમનો અક્ષર દેહ જોઈને એમણે કહ્યું કે એ સમ્યક દ્રષ્ટિ હતા. સમિતિમાં બેઠા બેઠા અનુભવ લીધો છે એ તો જાહેર પ્રવચન માં હજારો માણસ ની વચ્ચે બોલેલા છે. એમનું પુસ્તક એટલે અક્ષર દેહ, એમને આત્મા તો કોઈને દેખાતો નથી, જ્ઞાની ને બીજાનો આત્મા નથી, કાં તો દેહ દેખાય છે, કાં અક્ષર દેહ દેખાય છે, કાં વાણી દેખાય છે,
મુદ્રા વાણી ને
મુદ્રા વાણી બે છે. તો 689 માં એમણે એ વાત કરી છે કે કોઈ જ્ઞાની ઉપસ્થિત ન હોય, કોઈ જ્ઞાની ઉપસ્થિત ન હોય તો પણ વિશેષ પ્રજ્ઞાવંત જ્ઞાની પુરુષ કોઈ હોય તો તેમની મુખવાણીથી સમજી શકે છે કે આ જ્ઞાની પુરુષ હતા. મુખવાણીથી સમજી શકે છે એમની, પણ મુખવાણીથી એ કેવા જ્ઞાની હતા એ પણ સમજી શકે છે કે જેમ કે એક અવતારી હતા એમ કહ્યું. સુગાની સુગાની જે એક અવતારી હતા એ ગુરુગુરુએ ક્યાંથી કહ્યું? એ વાત શ્રીમદજીએ સ્થાપી છે. આ 689 પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય અને માત્ર તેની મુખવાણી રહી હોય પત્ર વગેરે કોઈ, તો પણ વર્તમાન કાળે જ્ઞાની પુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાની પુરુષની છે. કેમ કે રાત્રિ દિવસના ભેદની પેઠે અજ્ઞાનીની અને જ્ઞાનીની વાણીને વિશે આશય ભેદ હોય છે. શું શબ્દ વાગ્યો? એ આશય ભેદ દિવસ ને રાતની જેમ જુદો જુદો પરખાય. રાત્રે દિવસની ભ્રાંતિ ન થાય ગમે એટલું ચંદ્રનું ઉજવાળું હોય તો, અને દિવસમાં ગમે એટલા ઘટવાટો બાંધવા હોય તો એમાં રાત્રિનો આભાસ ન થાય, એ દિવસે દિવસ જ દેખાય, રાત રાત જ દેખાય. એટલો આશય ભેદ જ્ઞાનીની વાણીમાં અને અજ્ઞાનીની વાણીમાં જ્ઞાની પુરુષ પારખી શકે છે. અને આત્મદશાના તારતમ્ય પ્રમાણે હવે પછી આગળ વાત લીધી કે એમણે તારતમ્ય પારખ્યું અક્ષર દેહ ઉપરથી. આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશયવાળી વાણી નીકળી હોય, પાવરફુલ વાણી નીકળી હોય સોગાનીજીની જેમ ભડાકા મારતી વાણી હોય, નીકળે છે તે આશય વાણી, તે આશય વાણી ઉપરથી વર્તમાન જ્ઞાની પુરુષને સ્વાભાવિક દ્રષ્ટિગત થાય છે. એ પકડી લઈએ કે આનો પાવર કોણ જુદી જાતનો છે અને દાદા બહુ હોય, એ તારતમ્ય પકડ્યું. જ્ઞાન દશા પકડી, આગળ વધીને એમની તારતમ્ય વાતાવાળી જ્ઞાન દશા પકડી, અને એ કહેનાર પુરુષની દશાનું તારતમ્ય પણ લક્ષ્યગત થાય છે. પત્રે જે વર્તમાન જ્ઞાની શબ્દ લખો છે તે કોઈ વિશેષ પ્રજ્ઞાવંત પ્રગટ બોધ બીજ સહિત પુરુષ શબ્દના અર્થમાં લખો છે. એટલા જ્ઞાન દશા ને પ્રગટ બોધ બીજ હોય પકડી લઈએ, વિશેષ પ્રજ્ઞાવંત હોવા જોઈએ. સામાન્ય પ્રજ્ઞાવંત હોય તો બોધ બીજ હોય તો ન હોય પકડે.
આ પીલી પકડી ગયા બીજું બી શી વાણી બોલ છે પછી આશય કેવી રીતે પકડે જાણી શકો?
જેટલો મોક્ષ દુર્લભ છે એટલા જ્ઞાની ને ઓળખવા દુર્લભ છે એમ કે છે, એની વાણી ને ઓળખવી દુર્લભ છે એમ કે છે. રાત્રિ દિવસ જેટલા અંતર વાળો છે એમ કે છે, એ મોટી વાત છે. હવે સુભાષભાઈ ની કિંમત આવશે અહિયાં 751 ઉપરથી. આત્મસિદ્ધિમાં કહેલા સંકેતના પ્રકારનો વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસાનો કાગળ મળ્યો છે. સુભાષભાઈનો કાગળ મળ્યો છે. તમે તો સંકેતના પ્રકાર કયા છે? મારી જિજ્ઞાસા છે કે એ પ્રકારનું ચોખ્ખું વર્ણન મારે જોઈએ છે. મારી આ જિજ્ઞાસા છે. હું સમજી ગયો એમ નથી કહેતા, મારી જિજ્ઞાસા છે. આત્મ પછી કૃપાઉદેવ લખે છે કે આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારના સંકેત ઉપદેશા છે. એ દરેક સંકેત એમણે ગાથા 17 નંબરમાં લીધી. 17 નંબરની જે ગાથા છે, 17મી ગાથા, એમાં ઘણા સંકેતનું વર્ણન આવી ગયું છે. આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિ રૂપ, સ્વછંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિ રૂપ, એ પ્રથમ સંકેત કહ્યું છે. અથવા કોઈ પણ જ્ઞાનીના વચનોથી જ્ઞાની પુરુષ છે એમ કોઈ ઉત્કૃષ્ટ મોક્ષ જયારે ઓળખી લે ત્યારે તે પુરુષને પ્રથમ સંકેતની પ્રાપ્તિ ગણવે. કેમ કે જેને જ્ઞાની ઓળખાય ત્યારે તે જ્ઞાનીમાં તેને પરમેશ્વર બુદ્ધિ ઉત્પન્ન થાય છે. પરમેશ્વર બુદ્ધિ ઉત્પન્ન થાય ત્યારે 225 પત્રમાં જે કાલે ભાવ દેખાઈ ગયો કે આ દેહધારી દિવ્ય મૂર્તિ પરમાત્મા જ છે, એ ભાવ લઈ લેવો ત્યાં. અને એવો ભાવ જયારે આવે ત્યારે એને આપ્ત પુરુષ કયા, જ્ઞાની ન કયા, શું કયા? આપ્ત પુરુષ તો અરિયંત ને કહેવાય છે, જ્ઞાની ને આપ્ત પુરુષ કયા? કેમ કે પરમેશ્વર બુદ્ધિ આવે. આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ, એના વચનમાં પ્રતીતિ નામ ખાતરી એટલી એને આવે કે એને સ્વપ્નમાં પણ શંકા પડે નહીં. જાગ્રત અવસ્થામાં તો શંકા ન પડે પણ એને સ્વપ્નમાં પણ શંકા પડે નહીં. આજ્ઞાની અપૂર્વ રુચિ, એનો એક વિકલ્પ એટલે આજ્ઞા, ભગવાનની આજ્ઞા, વિકલ્પ એની આજ્ઞા, આજ્ઞા કરે ત્યારે આજ્ઞા નહીં, એનો વિકલ્પ એની આજ્ઞા. અને અપૂર્વ રુચિ એનો વિકલ્પ સિદ્ધ થવો જોઈએ, વિકલ્પ પ્રમાણે બનવું જ જોઈએ. અપૂર્વ આજ્ઞાને રુચિ થાય, કેટલું આજ્ઞાન ચૂકવાનું આવે છે. અને સ્વચ્છંદ વિરોધ પડે એ કરે, એમાં પોતાનું કાંઈ પણ પોતાના અભિપ્રાયમાં ફેર પડે નહીં, કાપી નાખે પોતાના અભિપ્રાયને, કાપી જ નાખે એમ કેમ કર્યો અને કાપો. જો હું કાપો તો સચંદ ઉભો થયા, હું સમજુ છું એવા વગર અથવા કોઈ પણ જ્ઞાની જ્ઞાની તરીકે માન્ય થયા પછી એની અવગણના ને, એનું ગૌણપણ ને, એની વિમુખતા ને કોઈ પણ ભોગે, કોઈ પણ ભોગે એને ગૌણ ન કરે, એની અવગણના ન કરે, એની વિમુખતા ન કરે, એને એના પ્રત્યે બહુમાન આવ્યા વગર તો સ્વચ્છંદ ન થાય. એ તો સ્વચ્છંદ થયા આ જ્ઞાની બરાબર, આમાં ભૂલો શ્રીમુખની ભૂલ છે, ગુરુદેવની ભૂલ ન પડે, શ્રીમદની ભૂલ થાય એ સ્વચ્છંદ છે. જીવનો સ્વચ્છંદ નિરોધ ભક્તિ આપે, સ્વચ્છંદ અટકી જાય, નિરોધ એટલે સ્વયં અટકી જવું, એનું નામ નિરોધ. એક નાની ની ઓળખાણ હોય, એક હીરાને ઓળખે, દુનિયાના બધા હીરાને ઓળખે અને કાચને પણ ઓળખે, એક નાની ને ઓળખે, એક જ્ઞાની ને ઓળખે અને અજ્ઞાની ને ઓળખે, એને સંકેત કહેવાનું કારણ. સ્વચ્છંદ નતો આ ગ્રહ તજી વળતે સદગુરુ લક્ષ, સંકિત તેને ભાતવો કારણ ગણી પ્રત્યક્ષ. આ 17મી ગાથા અને સંકિત કેવું છે. આપણે લોકો જે સંજ્ઞા છે એ વાત નથી ત્યાં. એ વિષયમાં આપણા સમાજમાં જે માન્યતા છે એની વાત એમને નથી કરી. એક એક શબ્દ એમનો તોડી તોડીને લખાયેલો છે ને તોડી તોડીને એને તોડવા જેવો છે ને વાંચવા જેવો છે. અમે તો જાહેર વાંચનમાં એક પત્ર વાંચ્યો છે ને એની કેસેટ પણ ઉતરેલી છે. આપણે સમજણ જ ફેર છે એની અંદર. એમના શબ્દ બહુ ધ્યાનથી, એમના પત્રો બહુ ધ્યાનથી વાંચવા જેવા છે. બે જ્ઞાનીમાં વિરોધતા હોય નહીં, બેના મતમાં વિરોધતા હોય નહીં. એક હોય ત્રણ કાળમાં પરમાર્થમાં પહોંચી, આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય થશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કોઈ. એમને જ કહ્યું છે કોઈ જ્ઞાનીમાં કોઈ ફેર પડવાનો પ્રશ્ન રહેતો જ નથી. એ બધું બહુ ધ્યાનથી વાંચવા જેવું છે. એમને હું સ્થૂળ ઉપયોગે વાંચવા જેવા પત્રો નથી, બહુ સૂક્ષ્મ ઉપયોગે વાંચવા. એટલે એ તો વાત એમને કહી છે કઈ અને આપણે સમજ્યા છીએ કઈ બહુ થયું છે એની અંદર. એ વાત એટલે આ જે અમને પહેલું સંકેત કીધું છે એનો ઉલ્લેખ એમને 194માં પત્રો પોતાને માટે કરેલો છે. એટલે જ્ઞાનીને એક વાર પણ ઓળખે
શ્રી શ્રીમંદિર ભગવાન.